Πάνω πρόνθον εις αυτός. પૂર્વ નિબંધન જે પ્રકારે ઉદય આવે તે પ્રકારે અનુકુમે વેદન કર્યા જેવા તે પ્રકારે સંભાવથી સાક્ષી ભાવથી હાનિ વૃદ્ધિ કરવાના ઇષ્ટ અનિષ્ટપણાના અભિપ્રાય રહિત અનુક્રમે વેદન કરવા એક પછી એક અનુક્રમે કે જે પ્રકારે ઉદય આવે અત્યારે ન આવે તો સારું, આવો ઉદય અત્યારે ન આવે તો સારું, અમુક ઉદય વહેલો આવી જાય તો સારું, એમને અનુક્રમનો અર્થ એ છે. જે ક્રમમાં કુદરતી એની વ્યવસ્થા ગોઠવાઈ છે તે જ ક્રમમાં તે આવે એમ કરવું યોગ્ય લાગ્યું છે. એમ કરવાથી પોતાને આકુલતા અને આર્ત ધ્યાનના પરિણામ છે એ નહીં થાય એ યોગ્ય લાગ્યું છે. અથવા કોઈ પણ ઉદયના કાર્યમાં રસ તીવ્ર નહીં થવાથી દર્શન મોહની પણ ઉગ્રતા નહીં થાય. મુખ્ય હેતુ તો એ છે, ઊંડે ઊંડે કહેવું તો એ છે કે કોઈ પણ રીતે મુમુક્ષુ જીવને દર્શન મોહની શક્તિહીન થાય એવી રીતે પ્રવર્તવું જોઈએ. દર્શન મોહની શક્તિ તીવ્ર થઈ જાય તો સમ્યક્ત્વથી પોતે દૂર જાય છે. જો દર્શન મોહની શક્તિ હીણી થાય તો પોતે સ્વભાવની સમીપ જઈ શકે, સમ્યક દર્શનની સમીપ જઈ શકે એ હેતુથી એ વાત ચાલે છે. એટલે એમ કહ્યું કે તમે કોઈ પણ પ્રસંગ કામના પ્રસંગમાં વધારે સોચમાં પડવાનો અભ્યાસ ઓછો રાખજો, એટલે કે બને એટલો ઓછો રસ લેવાય એવો પ્રયત્ન કરજો એમ એનો અર્થ થયો. એમ પ્રયત્નપૂર્વક કરવું અને એમ પ્રયત્ન કરતા સહેજે એમ થવું, એમ કરવું અથવા થવું બે વાત લીધી છે. પ્રયત્નપૂર્વક એમ કરવું એ પ્રયત્ન કરતા સહેજે એમ થવું થાય છે, એ જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશ કરવાનું દ્વાર છે. એથી જે જ્ઞાન દશા છે એની પૂર્વ ભૂમિકા તૈયાર થાય છે, દર્શન મોહમાં ભણાય છે. ઉપાધિ પ્રસંગ વિશે લખો છો પણ અમારું ચિત્ત અને અમારો અભિપ્રાય એ બાજુ જરા પણ તમને વધારે વિચારમાં કે વધારે ચિંતામાં કે વધારે રસ લ્યો એ પ્રકારે મૂકવામાં અમારું જરા પણ વલણ નથી એમ કહેવું છે. અને તેથી ઉત્તર નથી લખતા, એને દોષ ગણો. ઉત્તર ન મળે એટલે એને દોષ ગણો તો પણ ક્ષમા કરવા યોગ્ય છે. તમારું હિત જોઈને પ્રવૃત્તિ એ છે એને ગુણ ગણો તો પણ ક્ષમા કરજો. પોતે તો ક્ષમા માગી લઈએ છે. અનુકૂળતા ઝટ મળી જાય તો રસ તીવ્ર થશે. રસ તીવ્ર થશે તો મિથ્યાત સંબંધીનું નુકસાન થશે એ ખ્યાલમાં લક્ષમાં હોય તો ઘણો ફરક પડે. એ વાત લક્ષમાં જ ન હોય તો એને પોતાને એમને જ આગળ વધી જવાય છે. અંધારામાં કેટલો આગળ વધે છે ઉલટી દિશામાં એની પોતાને ખબર નથી પડતી એવું બને છે. વળી એ વાતનું પણ ધ્યાન નથી રહેતું કે અનંતકાળમાં નહીં પ્રાપ્ત થયું એવું સમ્યક તો પ્રાપ્ત થવાની આ એક બહુ તક છે અને તક છે એટલે સમય બહુ ઓછો આપેલો છે એના માટે. બહુ ઓછા સમયમાં એ કામ થાય એવી પરિસ્થિતિમાં જરા પણ એ કામ થવાથી વિરુદ્ધ ન જવાય, એટલું આદર છે. પણ વિરુદ્ધ જવાનો તો બિલકુલ કોઈ પણ પ્રકારે બનવું ન જ જોઈએ, એટલું તો પોતાને ખ્યાલમાં લક્ષમાં રહેવું જોઈએ. એ લક્ષમાં નથી એનો અર્થ એમ છે કે વર્તમાન મનુષ્ય પર્યાય માંથી જાણે હું છૂટવાનો જ નથી એવો ભાવ તીવ્ર થઈ જાય છે. પર્યાય બુદ્ધિમાં અનિત્યમાં નિત્યતા તીવ્રપણે સ્થપાઈ જાય છે. પરિણામ એ આવશે કે એમાંથી દુઃખ ઘણું વધશે. અનિત્ય કઈ નિત્ય થશે નહીં અને અનિત્ય અનિત્ય તરીકે થઈને ઊભું રહેશે ત્યારે એનો પ્રત્યાઘાત પરિણામ ઉપર એટલો મોટો આવશે કે તીવ્રમાં તીવ્ર પાછા કર્મબંધન થાય એવા પરિણામ કરી બેસશે પોતે. એટલે એનો સર્વાંગ વિચાર કરવા જેવો છે. અને કોઈ પણ કામના પ્રસંગમાં તીવ્ર રસ ન થાય, મંદ રસે પ્રવૃત્તિ થાય, એટલું ઓછામાં ઓછું સહજ થઈ જાય, પ્રયત્નપૂર્વક પણ સહજ થઈ જાય એવી તો મુમુક્ષુની ભૂમિકા થવી જોઈએ. તો આગળ સ્વભાવ સમીપ અને સમ્યક દર્શન સમીપ જવાનો અવસર છે, નહીતર નજીક જવાનો અવસર નથી. પ્રાપ્ત કરવાની વાત તો બહુ દૂર છે પણ નજીક પણ નજીકપણું પણ નહીં થાય એવી પરિસ્થિતિ આવે. અને પોતાના દ્રષ્ટાંતથી કહ્યું કે અમને પણ ઉપાધિ ઘણી છે પણ મમત્વ નથી, સ્વામિત્વ નથી, પોતાપણું એમાં લાગતું નથી, એટલે ગમે તે ઉથલ પાથલ થાય તો એનો ગભરાટ અમને આવતો નથી. અને મમત્વ હોય ત્યાં ગભરાટ આવ્યા વિના કરીએ નહીં, આ સીધી વાત છે. છતાં પણ થોડો ઘણો જે ઉપયોગ દેવો પડે છે અને સાધનાને એટલી ગૌણ રાખવી પડે છે એનો અમને સોચ રહે છે, એનો ખેદ રહે છે કે અમને તો એવું હોવું જ નહીં જોઈએ. એકાંતે અમે અમારા સ્વરૂપનું જ આરાધન કરીએ એવો પ્રકાર કા નહીં, જ્યારે અંદરથી આત્મા આટલો તૈયાર થઈ ગયો છે તો પછી એકલા આત્મકાર્યને વિશે અમારો સર્વકાળને વિશે એવો જ પ્રકાર અમારો થાય એમ કા થતું નથી એનો ખેદ રહે છે પોતાને. હવે 330મો પત્ર છે એ ખંભાતના કેટલાક મુમુક્ષુ ઉપર છે, એમાં કિશનદાસભાઈને ઉદ્દેશીને પત્ર લખ્યો છે. દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય છે અને એ બોધ બીજ એ પ્રાય નિશ્ચય સમ્યક્ત્વ હોય છે. નિશ્ચય સમ્યક્ત્વને બોધનું બીજ કહ્યું છે. કેવળ જ્ઞાનને સર્વાંગ બોધ કયો છે અને એનું બીજ છે એ સમ્યક્ત છે, સમ્યક જ્ઞાન જે પ્રગટ થયું તે. ક્યારે સમ્યક દર્શન પ્રગટે? કે દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી. ઘણા લાંબા કાળ સુધી કોઈ સત્પુરુષના યોગે યથાર્થપણે બોધ ગ્રહણ કરવાની વૃત્તિથી સારો એવો સમય વ્યતીત કર્યો હોય તો એનું ફળ સમ્યક દર્શન આવવાનો સંભવ છે. પ્રાય એટલે ઘણું કરીને એને પ્રાપ્તિ થાય જ. હા, નિશ્ચય સમ્યક્ત્વ ઓલી વાત નથી, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાની વાત નથી, નિશ્ચય સમ્યક્ત્વ થાય. એ તો શું કહેવું છે, એક સમ્યક દર્શનની પૂર્વ ભૂમિકાનો અહીંયા એક ચર્ચા કરે છે આ પત્રની અંદર પોતે. જીને 22 પ્રકારના પરિસર કયા છે તેમાં એક દર્શન પરિસર નામે એક પરિસર કયો છે, મિથ્યા દર્શન નો પરિસર. પરિસર એટલે પ્રતિકૂળ ભાવ, પ્રતિકૂળ પ્રસંગ, પ્રતિકૂળ ઉદય, એને પરિસર કહે છે. તો મિથ્યાત્વનો જે ઉદય છે એની પ્રતિકૂળતા લાગે છે એને દર્શન પરિસર કહ્યો છે. દર્શન એટલે શ્રદ્ધા, અહીંયા લેવું. મિથ્યા શ્રદ્ધા એ પ્રતિકૂળ લાગે છે અને એ પ્રતિકૂળ દશામાં રહેવું જીવને પસંદ નથી, ત્યારે એ દર્શન પરિસરને વેદે છે, સહન કરે છે, એમ કહેવાય છે. શ્રીજીને 22 પ્રકારના પરિસર કયા છે તેમાં દર્શન પરિસર નામે પણ એક પરિસર કયો છે, તેમજ એક બીજો અજ્ઞાન પરિસર નામનો પરિસર પણ કયો છે. પોતાને વિશે સમ્યક જ્ઞાન પ્રગટ નથી થયું અને મિથ્યા જ્ઞાન વર્તે છે એનું દુઃખ, એવી જે પ્રતિકૂળતા એનું દુઃખ એને અજ્ઞાન પરિસર કહે છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થયા પહેલા મુમુક્ષુ જીવ દર્શન પરિસર અને અજ્ઞાન પરિસર માંથી પસાર થાય છે. પોતે પસાર થયા છે, પોતે આગળ એ પત્ર લખી ગયા છે. એવો પરિસર જે સમ્યક દર્શનની સમીપ આવે છે એવા જીવને ઉત્પન્ન થાય છે, એ વાત કરે છે. એવો દર્શન પરિસર છે, એક બીજો અજ્ઞાન પરિસર પણ કયો છે. એ બંને પરિસરનો વિચાર કરવા યોગ્ય છે. એ પરિસર કેવા હોય એનો વિચાર કરવા જેવો છે, એનો સૂક્ષ્મપણે વિચાર કરવો જોઈએ કે આ કેવા પ્રકારનો પરિસર છે. કે પોતાને અન્ય પદાર્થને વિશે ઇષ્ટ ઇનષ્ટપણું થઈ જાય છે, એને દુઃખદાયક લાગે છે, એ ભ્રાંતિ છે અથવા એ મિથ્યાત્વ છે, અને એનું ફળ જન્મ મરણની, અનંત જન્મ મરણની સંતતિ છે, પરંપરા છે, એવી ભયંકરતા એની ભાષે. તો મંદ મિથ્યાત્વ હોય તો પણ એનું દુઃખ લાગે. તીવ્ર મિથ્યાત્વમાં તો દર્શન પરિસર અને અજ્ઞાન પરિસર નથી આવતા, પણ જેનું અજ્ઞાન પણ મટવાની તૈયારી થઈ છે અને જેનું મિથ્યાત્વ પણ મંદ થયું છે એને એ દશા પણ સુવાતી નથી, એ દશા પણ દુઃખદાયક લાગે છે, અને એ દશા છોડવા માટે એનો તરફડાટ ઊભો થાય છે, આકુલતા થાય છે, એને દર્શન પરિસર અને અજ્ઞાન પરિસર કહેવામાં આવ્યા છે. તો એ દર્શન પરિસર અને અજ્ઞાન પરિસર છે, એ બંનેનો વિચાર કરવા યોગ્ય છે. એ વિચાર કરવાની તમારી ભૂમિકા છે, શું કહે છે, એનો વિચાર કરવાની અત્યારે તમારી ભૂમિકા છે. સામાન્ય ભૂમિકા પકડે છે, અર્થાત તે ભૂમિકા વિચારવાથી, ભૂમિકા એટલે ગુણસ્થાન છે, પહેલું ગુણસ્થાન, પણ એ પહેલું ગુણસ્થાન છૂટવાની તૈયારી વાળું છે. એ ભૂમિકા વિચારવાથી કોઈ પ્રકારે તમને યથાર્થ ધીરજ આવવાનો સંભવ છે, એમાં આકુળતા વધે છે. અજ્ઞાન અને મિથ્યા શ્રદ્ધાનો અભાવ થતો નથી, એની જે આકુળતા છે એમાં પણ ધીરજ કર્તવ્ય છે. આવી બે તરફી વાત છે. એનું દુઃખ ન લાગે તો પણ યથાર્થ ભૂમિકા નથી, એનું દુઃખ લાગે અને અધીરજ થાય અને મૂંઝાય તો એવી મૂંઝવણ પણ વધારવા જેવી નથી, એ પણ ધીરજથી એ પરિસર વિધિને પાર ઉતરવા જેવું છે. એવી વાત, થોડી સૂક્ષ્મ વિષયની વાત લીધી છે અહીંયા. એવા જીવને એવી મૂંઝવણ ન થવી જોઈએ કે એની મતિ મૂંઢાઈ જાય, તેમ એને આકુલતા ન થાય એવું પણ બને નહીં, એનું દુઃખ ન લાગે એવું પણ બને નહીં. દુઃખ લાગે તો ઘણી અધીરજ થાય, અને એ અધીરજને લઈને કોઈ એને વિશેષ તીવ્ર આકુલતામાં પોતાનું જ્ઞાન અવરાય એ પ્રકારમાં પણ એ ના આવે. એવો એક સૂક્ષ્મ પ્રકાર છે અજ્ઞાન પરિસરનો અને દર્શન પરિસરનો. દર્શન પરિસર અજ્ઞાન પરિસર, દર્શન પરિસર એટલે મિથ્યા શ્રદ્ધા સંબંધી નો પરિસર, એમ આપોઆપ જ લેવું. શું છે કે જે શાસ્ત્ર ના પારિભાષિક શબ્દો છે એ આગમ ના શબ્દો ને ફેરવવાનો બહુ કોઈ જ્ઞાની નો કે વિદ્વાનો નો એ પ્રયત્ન નથી હોતો, એનું અર્થઘટન સમ્યક પ્રકારે કરે એટલી વાત છે. ચતુર્થ ગુણ સ્થાન છે, ચતુર્થ ગુણ સ્થાન નું નામ ગુણવાચક છે કે અવગુણવાચક છે? એક બાજુથી ચતુર્થ ગુણ સ્થાનમાં કોઈ પ્રવેશ કરે તો એને જીનેશ્વરના લઘુનંદન કહીને ઘણા જ પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. આચાર્યોએ મુનિઓએ સમ્યક દ્રષ્ટિને વંદન કરવા સુધીના પદો રચી નાખ્યા છે, શ્લોકો રચ્યા છે. પણ આગમની અંદર આગમ ભાષામાં એ ગુણસ્થાનને અવગુણવાચક ગુણસ્થાન તરીકે નામ પડ્યું છે. એ નામ કોઈ ફેરવતું નથી હજી સુધી. અવિરત સમ્યક દ્રષ્ટિ તો અવિરત છે, એ ગુણ છે કે અવગુણ છે કે અવગુણ છે? એટલે તો અમે આની અંદર ચર્ચા કરી છે, દંશન મૂલો ધમ્મોમાં એની ચર્ચા કરી છે કે સમ્યક દ્રષ્ટિ અને અવિરતિ આવું કેમ? પછી એનો ગોમટસારનો આધાર લીધો છે, કેમ કે આ તો કર્ણા યોગના આગમનો શબ્દ છે, આગમ ભાષા અને અધ્યાત્મ ભાષા. અધ્યાત્મ ભાષામાં ગુણવાચક શબ્દો ઘણા છે, આગમ ભાષામાં આ અવગુણવાચક શબ્દ છે. બે શાસ્ત્રની અંદર ભાષાની બે શૈલી છે, મુખ્યપણે બે શૈલી છે, એક અધ્યાત્મ ભાષા શૈલી અને એક આગમ ભાષાની શૈલી. એમાં આગમ ભાષામાં જાય છે. 320 ગાથામાં જયસેન આચાર્ય ટીકાની અંદર એ વાત લીધી છે, આગમ ભાષા એ કહીએ તો આમ છે, અધ્યાત્મ ભાષા એ કહીએ તો આમ છે, એમ કરીને વાત લીધી છે. ચક્ષુ છે ને, શુદ્ધોપયોગની બાબતમાં એ વાત લખી છે. તે પરિણમન એટલે સમ્યક શ્રદ્ધાન જ્ઞાન આચર, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ જે પર્યાય છે તે પરિણમન આગમ ભાષાથી ઔપશમિક, ક્ષાયોપશમિક તથા ક્ષાયિક એવા ભાવત્રય કહેવાય છે. અને તે પરિણમન અધ્યાત્મ ભાષાથી શુદ્ધાત્મ અભિમુખ પરિણામ, શુદ્ધ ઉપયોગ ઇત્યાદિ પર્યાય સંજ્ઞા એવા એવા પર્યાયનું નામ પામે છે. એમ આગમ ભાષાના નામ અધ્યાત્મ ભાષાના નામ એક જ પર્યાયને અનેક પ્રકારે આગમ શાસ્ત્રની અંદર કહેવામાં, નામથી કહેવામાં આવી છે. એક જ પર્યાયને આગમ ભાષાના નામ છે, અધ્યાત્મ ભાષાને પણ નામ છે, સંજ્ઞા એટલે નામ. તો એ અવિરતપણું છે એ આગમ ભાષાનો શબ્દ છે, અધ્યાત્મ ભાષાનો શબ્દ નથી. ઉપશમ ક્ષોપશમ ક્ષાયિક એ આગમ ભાષાનો શબ્દ છે, એમ અવિરતપણું એ પણ આગમ ભાષાનો શબ્દ છે. કયા આગમનો છે? કે કર્ણાનો યોગના આગમનો, ત્યાં પોતે ચર્ચા કરે છે ગોમટસારની અંદર કે પંચમ ગુણ સ્થાન અને છઠ્ઠા સાતમા ગુણ સ્થાનને યોગ્ય ચારિત્ર નહીં હોવાથી, અને છતાં ચતુર્થ ગુણ સ્થાનને યોગ્ય ચારિત્ર છે એ વાત સ્થાપીને ઉપરની દશાના ચારિત્રના અભાવ દર્શાવવા માટે અહીંયા અવિરત સમ્યક દ્રષ્ટિ એવું નામ કહીએ છીએ, એવી ચર્ચા કરી છે પોતે. અવિરતપણા ઉપર ચર્ચા કરી છે નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી. એટલે શું છે કે નહીં કોઈ ફેર દર્શન પરિષદ એ મિથ્યા શ્રદ્ધાનો પરિષદ છે, અજ્ઞાન પરિષદ એ મિથ્યા જ્ઞાનનો પરિષદ છે, એમ લેવું. અને તે તો મોક્ષ માર્ગ ની વાત થઈ, એ મોક્ષ માર્ગ ની વાત થઈ. અહિયાં તો સમ્યક દર્શન પહેલા મુમુક્ષુ ની ભૂમિકામાં ચારિત્રમાં કર્મધારા છે, કર્મધારા ની મુખ્યતા છે ત્યાં. એટલે બાર ની અંદર એટલી સ્વરૂપ સ્થિરતા નથી કે પર પદાર્થના ગ્રહણનો વિકલ્પ ન ઉઠે. પર પદાર્થના ગ્રહણનો વિકલ્પ તે અત્યાગ ભાવ છે, અને સ્વરૂપ સ્થિરતાને વિતરાગતાની વૃત્તિને લીધે જે તે વિકલ્પનો ગુણસ્થાન અનુસાર અભાવ થાય એને ત્યાગ કહેવામાં આવે છે. ગ્રહણ કરવાનો વિકલ્પ જ ઉત્પન્ન થાય મોક્ષ માર્ગમાં, અને મોક્ષ માર્ગ વગરના ત્યાગમાં ફેર આ છે કે મોક્ષ માર્ગી જીવને સ્વરૂપ સ્થિરતાને વિતરાગતાના સદભાવને લીધે વિભાવ ઉત્પન્ન થતો નથી, બુદ્ધિપૂર્વક વિકલ્પ જ ઉત્પન્ન થતો નથી. જ્યારે મિથ્યાત્વ અવસ્થામાં એટલો જ ત્યાગ કોઈ કરે, પંચમ ગુણસ્થાનને યોગ્ય દીક્ષા લઈએ કે છઠ્ઠા ગુણસ્થાનને દીક્ષા લઈએ, તો પણ એને વિકલ્પ ઉઠે, પણ એ વિકલ્પને એ દબાવે છે, એ વિકલ્પને એ રોકે છે બીજા વિકલ્પથી. જેમ કે મુનિ હોય તો ઉપસર્ગ પરિષદ એને પડે, ક્ષુધા પરિષદ, તુષા પરિષદ, અથવા કોઈ ઉપસર્ગ કરે, દેવ મનુષ્ય તિર્યંશ કૃત કોઈ પરિષદ પણ હોય, ઉપસર્ગ પણ થાય, તો એવા કાળે એમ વિચારે છે કે હું તો જૈન મુનિ છું, ઉપસર્ગ અને પરિષદને સહન કરવા તે મારો ધર્મ છે, કેમ કે હું જૈન મુનિ છું. એમ એક વિકલ્પના આશ્રયે, મંદ કષાયના વિકલ્પના આશ્રયે તીવ્ર કષાયમાં જતા અટકે છે. એ મિથ્યાત્વની સ્થિતિ હોય છે બાહ્ય ત્યાગની. જ્યારે સમ્યક અવસ્થામાં એમ નથી, ત્યાં તો હું મુનિએ નથી ને શ્રાવકે નથી, ન પ્રમત્તો ન અપમત્તો, હું તો જ્ઞાયક ભાવ છું, મારે અને ઉદયને કાંઈ લેવા દેવા નથી, ભિન્ન ભિન્ન છું, ઉદયની સાથે મારે કોઈ સંબંધ નથી, હું તો અનુદય સ્વરૂપ છું અને હું અનુદય ભાવમાં રહું એ જ મારો ધર્મ છે. એવો વિકલ્પ નથી, સહજ જ છે, એવું પરિણમન સહજ છે. વિકલ્પ હોય તોય ઠીક, ન હોય તો ઠીક, પરિણમન સહજ છે બંને વખતે. કોઈ વખત વિકલ્પ ઉઠે પણ ન જ ઉઠે એવું કાંઈ નથી, ન હોય તો પણ એને પરિણમન સહજ છે. એટલે એક દમન કરે છે, એક શમન કરે છે, ઓટોમેટિક જ એ પ્રકૃતિઓનું શમન થઈ જાય છે. એમ બાહ્ય ત્યાગમાં જ્ઞાન દશા અને અજ્ઞાન દશામાં અંતર છે. એ વિચાર કરવાની તમારી ભૂમિકા છે, અને તે ભૂમિકા વિચારવાથી કોઈ પ્રકારે તમને યથાર્થ ધીરજ આવવાનો સંભવ છે. એનો વિચાર કરશો એટલે થોડી ધીરજ, યથાર્થ ધીરજ આવશે. પાછી ખોટી ધીરજ આવે એમ પણ નહીં, ખોટી ઉતાવળ થાય એમ પણ નહીં. આપ એવું કાર્ય છે, જેમ માણસ દુકાનદાર વેપાર કરે છે તો ગ્રાહકને પોતાના ભાવે આપવું છે, અને છતાં એને એવી રીતે નથી કહેવું કે ચાલતો થઈ જાય, એને એવી રીતે સમજાવે છે, અને છતાં પેલાને જોઈ છે એ ભાવે નથી આપતો, પોતાના ભાવે આપે છે. મેં આટલું નક્કી કર્યું છે, આથી નીચા ભાવે તો આ માલ મારે વેચાય નહીં, એવું એને અંદર નક્કી કરેલું છે. તો ગમે તે યુક્તિ પ્રયુક્તિ કરે, ગમે તે બોલવામાં સમજાવે, ગમે તે પ્રકારનું એને સેલ્સમેનશીપ કરે, પણ એને ખરાબ ન લાગવું જોઈએ. છતાં ભાવપૂર્વો જ લેવો છે. બે રીતે કામ કરે છે કે નથી કરતા. પેલો એમ કે તમારો ભાવ બરાબર છે, મારો એક રૂપિયો જ ઓછો થયો. તો કે નહીં, ભાવ તો એટલો જ લઈશ, એક રૂપિયો નહીં, 1.5 રૂપિયાની ચા પીવડાવી દઉં તમને. ભાવમાં 4 અઢાઈ ઓછા નહીં કરું. બે બાજુથી ખોટી ઉતાવળ પણ ન થવી જોઈએ, ખોટી ધીરજ પણ નહીં થવી જોઈએ. એવું સૂક્ષ્મ પરિણામ અહીંયા પણ હોય છે. સમ્યક દર્શન પહેલા આ બધો વિવેક આવે છે. કોઈ પણ પ્રકારે પોતે કઈ મનમાં સંકલ્પ્યું હોય કે આવી દશામાં આવીએ અથવા આવા પ્રકારનું ધ્યાન કરીએ તો સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય, તો તે સંકલ્પેલું પ્રાય ખોટો છે એમ જણાય છે. હવે મુમુક્ષુની ભૂમિકામાં એક આ પ્રકારની અંદર પણ કેટલાક જીવો આવે છે કે એવી રીતે વિચાર કરે છે કે અમુક દશામાં આપણે આવીએ, કૃત્રિમતા એને આવે છે, અથવા અમુક રીતે એકાંતમાં બેસીને ધ્યાન કરીએ, નિર્વિકલ્પ સ્વરૂપનું ધ્યાન કરીએ એમ સંકલ્પ વિકલ્પ કલ્પના કરે છે, અને એમ કરતાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થશે એવું વિચારે છે. કહે છે કે એ પ્રાય ખોટું છે એમ જણાય છે. એ ક્યારે ખોટું જણાય છે કે કોઈ જ્ઞાની એ વિષયની અંદર સ્પષ્ટીકરણ આપે છે ત્યારે એને જ્ઞાનીનું સ્વરૂપ પણ સમજાય છે કે સહજપણે પુરુષાર્થની ગતિ અને પુરુષાર્થની સ્થિતિ કેવી હોય છે એ પણ એને સમજાય છે, અને ત્યારે એને પોતાની કલ્પના છે એ કલ્પિત વિચાર છે એવું લાગે છે, સહજપણે પોતે એ માર્ગની અંદર આગળ નથી વધતો એવું એને સમજાય છે. એટલે જે આ મુમુક્ષુ છે એને એ પ્રકારમાંથી પણ બચાવે છે કે ક્યાંય પણ તમે ધ્યાન કરવા સંબંધીની કલ્પનામાં નહીં ચડી જતા. ધ્યાન કરીએ અને અનુભવમાં અનુભવ લઈ લઈએ, ધ્યાન કરીએ અને અનુભવ લઈ લઈએ એવી રીતે વિચારમાં નહીં આવતા. આત્મા કેવો છે એ સમજાયું હોય છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, અનંત જ્ઞાન, અનંત આનંદ આદિ અનંત ગુણનું સ્વરૂપ છે. હવે એ વાત તો સમજાણી કે આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે, હવે એમાં સ્થિર થવું છે મારે. હવે આ એક સમ્યક્ત્વનો કોઈ વિચિત્ર કયો પ્રકાર, કયો અલૌકિક પ્રકાર, કયો આશ્ચર્યકારી પ્રકાર કયો, તો એવો છે કે પર્યાયના કર્તૃત્વના નાશમાં એની ઉત્પત્તિ થાય છે. સમ્યક્ત્વની ઉત્પત્તિ ક્યારે થાય છે કે જ્યારે જીવને પર્યાયનું કર્તૃત્વ ન રહે તો થાય. ધ્યાન કરવા જે બેસે નિર્ણય કરીને કે મારે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે માટે હું એકાગ્રતાનો પ્રયત્ન કરવા માટે, પુરુષાર્થ કરવા માટે એકાંતમાં બેસીને સ્વરૂપ વિચારણા અને ધ્યાન કરું, સ્વરૂપના વિચાર કરું અને એ વિચાર કરતાં કરતાં સ્વરૂપના હું સ્વરૂપ ધ્યાનમાં હું આવું. હવે એની અંદર ભૂલ શું થઈ આપણે વિચારીએ તો ભૂલ એ થઈ કે જે પર્યાયના કર્તૃત્વનો જ સદંતર નાશ કરવાનો છે એ જ પર્યાયનું કર્તૃત્વ લઈને બેઠો કે હું આમ કરું, હું આમ કરું, હું આમ કરું, હું આમ કરું. પર્યાય બુદ્ધિ, પર્યાયના કર્તૃત્વ બુદ્ધિમાં એ વાત લીધે છે. પુરુષાર્થના બાને પણ, પુરુષાર્થના બાને, પુરુષાર્થ કરવું, ધ્યાન કરવું એના બાને પણ પર્યાયના કર્તૃત્વમાં જે જીવ આવે છે એ વખતે દર્શન મોહને તીવ્ર કરે છે, દર્શન મોહને વધારે છે. એટલે પર્યાય ઉપરથી લક્ષ્ય ઉડી જાય ત્યારે સ્વરૂપ ધ્યાન થાય છે, અને એવું સ્વરૂપ લક્ષમાં આવે ત્યારે જ પર્યાય ઉપરથી લક્ષ્ય ઉડે છે એવી જે સહજ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિના અજ્ઞાનમાં કૃત્રિમતાએ કોઈ ધ્યાન અને એકાગ્રતા કરવા માટે પ્રયત્ન કરે છે એ ખોટું છે એવું જ્ઞાની પુરુષના સત્પુરુષનું સ્વરૂપ સમજાય, એના સમાગમથી એ વાત સમજાય ત્યારે એને ખબર પડે છે. નહીતર એને એ વાતની ખબર પણ પડતી નથી કે ઉલટાનું હું મિથ્યા દ્રઢ કરી દઈશ, દર્શનનું ને વધારીશ, ફરી એના કર્તૃત્વ ઉપરનું જોર વધી જશે. જૈન દર્શન ની વિશિષ્ટતા એક જગ્યાએ છે કે કોઈ પણ જીવ જ્યારે ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ કરે છે ત્યારે પર્યાય પ્રધાન વિચાર હોય છે એનો, કે મારામાં દુઃખ છે, અવગુણ છે, દોષ છે, મારે ટાળવા જોઈએ, સદગુણ મારે પ્રગટ કરવા જોઈએ, સદગુણથી ઉત્પન્ન થતું સુખ મારે પ્રગટ કરવું જોઈએ, નિર્દોષતા અને શુદ્ધિ એ મારો ધર્મ છે. આમ પર્યાય પ્રધાન વિચારથી પ્રવેશ પામેલા જીવને પર્યાયનું લક્ષ્ય છોડાવી દે એવી કોઈ માર્ગની પરિસ્થિતિ જ એવી છે કોઈ કે એનું લક્ષ્ય છોડાવી દે અને ત્યારે એ સાચી વિધિમાં પ્રવેશ કરે. તો એ ક્યારે થાય? કે સ્વરૂપ નિશ્ચય થાય, સ્વરૂપની ઓળખાણ થાય, સ્વરૂપનો પ્રતિભાસ થાય, જેવું સ્વરૂપ છે એવું એને લક્ષ્ય ગોચર થાય. સીધું રાગની આડ વિના, રાગની પ્રધાનતા છોડીને, મુખ્યતા છોડીને સીધું જ્ઞાનની પ્રધાનતામાં જ્ઞાન સ્વભાવનો નિશ્ચય થાય તો જ એને સામર્થ્ય પકડાય. સામર્થ્ય પકડાય તો જ એને વર્તમાન અસ્તિત્વ રૂપે પકડાય અને તો જ એનું લક્ષ્ય ફરે પર્યાય ઉપરનું, નહીંતર અનાદિનું પર્યાય ઉપરનું લક્ષ્ય છૂટતું નથી. પર્યાય દ્રવ્યનું લક્ષ્ય કરે છે પોતાનું લક્ષ્ય છોડીને. એવી વાત છે. જરા બીજું મેં શું છે, બહુ સહજ અને સ્વાભાવિક, આમ અટપટું લાગે પણ બહુ સહજ અને સ્વાભાવિક એમાં એ વાત છે કે આત્માનું જે મૂળ સ્વરૂપ લક્ષ્ય ગોચર થાય છે એ સ્વરૂપ જ એવું કોઈ અદ્ભુત અને અસાધારણ છે, આશ્ચર્યકારી, કે યથાર્થપણે એ લક્ષ્યમાં આવતા એના સિવાયનું બધું ભૂલી જ જવાય, લક્ષ્યમાંથી છૂટી જ જાય. શું આ એક સહજતા છે આ
વિષયની?
જે ઘણો પરિસ્થિતિ આ છે કે જ્યારે પોતાને પોતાનો પ્રતિભાસ આવે છે મૂળ સ્વરૂપનો, એ સ્વરૂપ એટલું મહાન છે, પરમેશ્વર પદ ગુરુદેવ કહેતા ને ત્રણ લોકનો નાથ છે, કે એના લક્ષ્યમાં બધું જ લક્ષ્ય છૂટી જાય, આખા જગતનું લક્ષ્ય છૂટી જાય એમ નહીં, પોતાની પર્યાય સુધા નું લક્ષ્ય છૂટી જાય, ભૂલી જાય. એટલે તો એમને ભાગવતનો દ્રષ્ટાંત પરાભક્તિનો લીધો છે, ગોપાંગનાનો જે દ્રષ્ટાંત લીધો છે એ એમને આ વૃત્તિનો દ્રષ્ટાંત લીધો છે કે ગોપાંગના છે એ ભૂલી જાય છે કે હું કોણ છું અને શું કરવા નીકળી છું. ભર બજારે માખણ લેવાના બદલે માધવ લ્યો એમ કે છે. અને સ્ત્રી સહજ જે એને લજ્જા આદી હોય છે એ બધું છૂટી જાય છે અને ખબર નથી રહેતી. જ્યારે શ્રી કૃષ્ણને જુએ છે ત્યારે એને કાંઈ ખબર નથી રહેતી કે મારા કપડાં અંગ ઉપર ઠીક છે કે નહીં, ફલાણું ઠીક છે કે નહીં, કાંઈ ખ્યાલ નથી રહેતો, બધું ભૂલી જાય છે. તો એ શું બતાવે છે કે પોતાનું ભાન ભૂલે છે. એમ સ્વરૂપ એવું છે કે જે સ્વરૂપને જે જ્ઞાન લક્ષ્યમાં લે છે એ જ્ઞાનની ચોંટ એવી છે, જ્ઞાન ઉપર એ સ્વરૂપની ચોંટ એવી છે કે પર્યાયના ફેરફારોનો જે પ્રકાર છે એ બધો લક્ષ્યમાંથી છૂટી જાય છે, ક્યાંય લક્ષ્ય નથી રહેતો. એમ લખાણ જોડાયું. એ દ્રઢ દ્રષ્ટિ નો વિષય છે. જાતનો પ્રકાર જ એવો હતો, ઉપાડ એવો હતો, એમ કે સત્સંગ ન મળ્યો. સત્સંગની ચા ન હોવા છતાં સત્સંગ ન મળ્યો. અને કોઈ હોનહાર હિસાબે ગણો કે ગમે તેમ, પણ એકલે હાથે ઘણું કામ કર્યું, ઘણું કામ કર્યું. એકલા હાથે એક અવતારે થઈ જાય તો ઘણું કામ કર્યું. પરિણતે બહુ જમાવેલી. એમના સહવાસમાં રહ્યા હોય તો એ ખ્યાલ આવતો. પરિણતિ બહુ જમાવેલી, ઘણી જમાવેલી પરિણતિ. એટલે એ પરિણતિનો જો પરિચય થાય તો ઉછળી જવાય એવું હોય. એટલો બધો ખૂબ જમાવટ કરેલી, અસાધારણ. ઘણું કામ કર્યું એટલે એમની દશા પ્રમાણે જે વાણી હતી એ દશા પ્રમાણે નીકળતી હતી. દશા પ્રમાણે નીકળતી હતી એટલે એ સામે નહોતા જોતા કે આને અવળું પડશે કે હવળું પડશે, એટલું બધું લક્ષ ઓછું હતું એ બાબતમાં. અનુભવ હોવા કે નહી હોવા મત દેખ, એ તો જો નહી એની સામે ન જો. કેમ કે દ્રષ્ટિ તો સ્વીકારતી જ નથી ને. જેને સમ્યક શ્રદ્ધા કહીએ છીએ, જેને સમ્યક દર્શન કહીએ છીએ, એ તો કોઈ અવસ્થાને સ્વીકારતી જ નથી, કબૂલતી જ નથી, માનતી જ નથી ને. એ તો એક પૂર્ણ પરમાત્મા સિવાય કોઈને માનતી જ નથી, એવી જબરજસ્ત એની ઉદંડતા છે. કે કેવળ જ્ઞાન બાજુમાં થાય તો નહીં ને, એને નથી માનતી દ્રષ્ટિ, એને માનતી નથી, સ્વીકારતી નથી, વિષય કરતી નથી, સામું જોતી નથી. એ તો તીવ્રતા મંદતા હોય ને, મોક્ષ માર્ગી જીવોને તીવ્રતા મંદતા હોય છે. પણ દ્રષ્ટિમાં ફેર નથી હોતો, દ્રષ્ટિમાં ફેર નથી હોતો, અભિપ્રાયમાં ફેર નથી હોતો, જ્ઞાનમાં ફેર નથી હોતો, પુરુષાર્થમાં ફેર હોય છે. નગણ્ય વિષય છે, ગણતરી કરવાનો વિષય છે. બીજું મોક્ષ એ તો કોઈ જ્ઞાનીઓની સરખામણી કરવાનો અધિકાર પણ નથી. કેમ કે એને તો હજી પરિણતિ જ પકડાતી નથી જ્ઞાનીની, તો એને એવી સરખામણીમાં ક્યાં પડે, એના અધિકાર બહારનો વિષય છે. એટલે એ ચર્ચા નહીં કરવી જોઈએ. યથાર્થ બોધ એટલે શું તેનો વિચાર કરી, અનેક વાર વિચાર કરી પોતાની કલ્પના નિવૃત્ત કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે. સ્વરૂપનો યથાર્થ બોધ શું તેનો વિચાર કરી, તેનો અનેક વાર એટલે સારી રીતે વિચાર કરી, યથાર્થપણે વિચાર કરી, કૃત્રિમતા બધી જ અન્ય અન્યથા કલ્પના એ નિવૃત્ત કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે. યથાર્થ સ્વરૂપનો બોધ શું, સ્વરૂપને લક્ષમાં લેવું એટલે શું, એ ઉપર બધું યથાર્થ ઉત્પન્ન થાય છે. અને નહીતર ક્યાંય ને ક્યાંય પોતે કલ્પના કરે છે કે આમ કરું હું, આવી રીતે કરું હું, આવી રીતે કરું હું, આમ કામ કરું. એવી રીતે અધ્યાત્મ સારનું વાંચન શ્રવણ ચાલે છે તે સારું છે. અધ્યાત્મ સાર નામનો કોઈ ગ્રંથ છે, પોતે વાંચે છે એવું જણાવ્યું છે, તો કે ભલે તમે વાંચો છો એ ઠીક છે. તેમ છતાં અનેક વાર ગ્રંથ વાંચવાની ચિંતા નહીં, અથવા ઘણું વાંચન કરવું કે ઘણું સાંભળવું એ અભિપ્રાય નહીં, પણ કોઈ પણ પ્રકારે કોઈ પ્રકારે તેનું અનુપ્રેક્ષણ દીર્ઘકાળ સુધી રહ્યા કરે એમ કરવું યોગ્ય છે. એવું માર્ગદર્શન, એક એક પગલે કેટલું માર્ગદર્શન આપે છે. એ શાસ્ત્ર ભલે તમે વાંચો કે સાંભળો, એ તો જ્ઞાન પ્રાપ્તિનો જુદી જુદી ઇન્દ્રિયોનું માધ્યમ છે. એકમાં ચક્ષુ ઇન્દ્રિયનો ઉપયોગ કામ કરે છે, તો એકમાં કર્ણેન્દ્રિયનો ઉપયોગ કામ કરે છે. પણ એ વધારે વાંચો વધારે સાંભળો એ જરૂરી નથી, એનો અનુપ્રેક્ષણ વધારે કાળ રહે તે જરૂરી છે. અનુપ્રેક્ષણ એટલે ભાવના, ભાવના ઉપર આવ્યા. બાર ભાવના આપણે કહીએ છીએ ને, બાર ભાવના, એ બાર ભાવનાને બાર અનુપ્રેક્ષા પણ કહેવામાં આવે છે. કાર્તિકી સ્વામીએ બારસ અનુપેખા, બાર અનુપ્રેક્ષા કહી છે ને, અનુપ્રેક્ષા એટલે ભાવના. પ્રેક્ષ પરિપ્રેક્ષ નથી કહેતા, પ્રેક્ષક થાય છે માણસ, જોનાર, અનુસરીને જોનાર, એ ભાવના. એનો અર્થ રૂઢિ અર્થ ઉતાર્યો છે ભાવના, એને અનુપ્રેક્ષા કહે છે. મૂળ શબ્દ એ છે, એના ઉપરથી પ્રેક્ષા પર્યાયની લીધી, પ્રેક્ષક પુરુષ લીધો, પ્રેક્ષા એની પર્યાય લીધો. અનુપ્રેક્ષા એટલે અનુસરીને પ્રેક્ષા થવી, તે જ્ઞાનની, એ વારંવાર જ્ઞાન એના ઉપર જાય, એ ભાવના હોય તો જ જાય. એટલે એ સત્પુરુષોનું આજ્ઞા છે એમ કહો, કે ઉપદેશ છે એમ કહો, કે શાસ્ત્ર વાંચવું કે શાસ્ત્ર સાંભળવું તો ભાવનામાં રહીને, ભાવનામાં આવીને, ભાવના સહિત એ અધ્યયન થવું જોઈએ. જો ભાવના સહિત થાય તો એ પ્રક્રિયા પૂરી થયા પછી એ લંબાય, નહીંતર આપણે જેમ પ્રશ્ન ચાલે છે કે અહીં તો સાંભળીએ છીએ ને સારું લાગે છે, પછી બહાર નીકળ્યા પછી ભૂલી જઈએ છીએ. એ પરિસ્થિતિ કેમ થાય છે કે અહીંયા સારું લાગે છે ને પછી એ વિસ્મૃત થઈ જાય છે, કામમાં પડી જાય છે માટે વિસ્મૃત થઈ જાય છે એમ નથી, ભાવના નથી માટે વિસ્મૃતિ થાય છે એમ છે. માટે જ્ઞાન હાજર રહેવું જોઈએ, ભાવના હોય તો હાજર રહીએ, નહીતર ગેરહાજર થઈ જાય. એ તો વિષય ચાલે કે પોતાની ભાવના હોય તો હાજર રહે, ભાવના ન હોય તો છૂટી જાય, સાંભળેલું વાંચેલું વિચારેલું બધું છૂટી જાય છે. જ્ઞાનનો નાશ નથી થતો, પણ ક્યાંય ને ક્યાંય પહોંચી જાય છે, અથવા જે તે ઉદયના કાર્યોની અંદર તન્મય થઈને પ્રવર્તે છે, એ તો એને યોગ્ય નથી, એની ભાવનાની ખામી બતાવે છે. એટલે કહ્યું કે અધ્યાત્મ સારનું વાંચન શ્રવણ ચાલે છે તે સારું છે, વાંચે પણ છે ને શ્રવણ પણ બે ચાલે છે એમ કહે છે. કોઈ ભેગા થઈને વાંચતા હશે તો શ્રવણ કરતા હશે તે સારું છે. અનેક વાર ગ્રંથ વાંચવાની ચિંતા નહીં, એટલે એ અભિપ્રાય નહીં પકડતા, ઘણું વાંચવું અનેક વાર વાંચવું એમ નહીં, પણ કોઈ પ્રકારે તેનું અનુપ્રેક્ષણ દીર્ઘકાળ સુધી રહ્યા કરે એમ કરવું યોગ્ય છે. એના માટે એ ઠીક છે, પણ એ ટેવ નહીં પડવી જોઈએ. જ્યાં સુધી ભાવનામાં ન અવાય ત્યાં સુધી ભાવનાની ઉત્પત્તિ અર્થે થવું જોઈએ, એટલે ખ્યાલ એ હોવો જોઈએ, વિચારમાં સમજણમાં એ ખ્યાલ હોવો જોઈએ કે મારી ભાવના કેળવવા માટે હું આ વાંચું છું, ફક્ત મારો ઉપયોગ ફલાણે લાગી જાય છે એને છોડાવવા માટે વાંચું છું, એટલો અભિપ્રાય નહીં હોવો જોઈએ. જો ભાવના ન કેળવાય તો વળી પછી એ જ પરિસ્થિતિ થશે. અને સંયોગો તો કેટલાક પોતાના કાબુમાં છે. નિવૃત્તિ હોય તો માણસ વાંચવા બેસે કે સાંભળવા બેસે, પણ કોઈની પરિસ્થિતિ જ એવી હોય ઉદયની કે જેમાં નિવૃત્તિ ન હોય તો શું કરે, એને શું કરવું? અથવા તમારે કામ આવી પડ્યું, નિવૃત્તિ વાળાને કોઈ પ્રસંગ આવી પડ્યો, એને કઈ પૂર્વક્રમનો પ્રસંગ નહીં આવે, કોઈ એને કોઈ પ્રવૃત્તિ વાળો પ્રસંગ આવી પડ્યો. ચાલો ભાઈ, ફલાણા તમારા ભાઈને ત્યાં ફલાણું કામ છે ને તમને બોલાવ્યા છે, શું કરશે? ના પાડશે. હે, ચાલો તમારા પિતાજી બોલાવા આવ્યા છે, ચાલો ભાઈ ફલાણા સામેથી કોઈ આવી ચડેલ્યો, ભાઈ તમારું કામ છે એટલે આવ્યો છું આ કામને, શું કરે? એને કંઈક તો યોજા, શું કરે? બહારના પ્રસંગો તો કઈ પોતાના કાબુનો વિષય નથી, કંટ્રોલનો વિષય નથી, આધીન નથી કોઈ. તો ભાવના હોય તો ચાલુ રહે, ભાવના ન હોય તો જે તે પ્રસંગમાં તન્મય થઈ જાય. એટલે નિવૃત્તિમાં પણ અધ્યયન હોય ત્યારે એનું ભાવ દીર્ઘકાળ સુધી એનું અનુપ્રેક્ષણ થવું જોઈએ, એ વાત લક્ષ્યમાં હોવી જોઈએ. એ તો કહે છે અહીંયા કે તમે વાંચો છો, સાંભળો છો, ઠીક વાત છે. વધારે વાર વાંચવાની, વધારે સમય વાંચવું સાંભળવું એવી ચિંતા કરવાની જરૂર નથી, એવું લક્ષ્ય દોડાવવાની જરૂર નથી, એ અભિપ્રાયમાં રહેવાની જરૂર નથી. એનું અનુપ્રેક્ષણ દીર્ઘકાળ સુધી રહે એમ થવું જોઈએ. નહીંતર તો શું છે કે મિકેનિકલી જે તમે કરશો તે કરી લેશો કે ભાઈ વાંચી લ્યો, આજે આ નક્કી કર્યું ભાઈ આટલો ટાઈમ વાંચું, આટલો ટાઈમ તો સ્વાધ્યાય કરવો એમ નહીં, અનુપ્રેક્ષણ ચાલવું જોઈએ, પછી ગમે તે કામ કરતો હોય. બહુ માર્ગદર્શન તો અજોડ માર્ગદર્શન. હા, એવું છે, એક જ જગ્યાએ કેટલા સેંકડો પડખેથી માર્ગદર્શન આપ્યું છે આ પત્રોમાં. પરમાર્થ પ્રાપ્ત થવા વિશે કોઈ પણ પ્રકારનું આકુળ વ્યાકુળપણું રાખવું કે થવું તેને દર્શન પરિષદ કહ્યો છે. જો આ દર્શન પરિષદનો અર્થ કર્યો કે પરમાર્થ પ્રાપ્ત થવા વિશે કોઈ પણ પ્રકારનું આકુળ વ્યાકુળ પણ રાખવું કે થવું, કે મારે પ્રાપ્તિ કરવી જ છે, નહીત્ર એને આકુળતા થઈ જાય, અપ્રાપ્તિમાં એને આકુળતા થાય, દુઃખ થાય, તેને દર્શન પરિષદ કહ્યો છે. અને એ પરિષદ ઉત્પન્ન થાય તે તો સુખકારક છે, એ સારો છે, યોગ્ય છે, થવો જોઈએ. એ સ્થિતિમાં ન આવે તો પણ આગળ નહીં, સમીપ નહીં જાય, અને એ સ્થિતિમાં આવે તો તે યોગ્ય છે. પણ જો ધીરજથી તે વેદાય તો આકુળતા થવી જોઈએ અને ધીરજ રહેવી જોઈએ એમ કે છે. બે બાજુથી ઘડે છે. જો ધીરજથી તે વેદાય તો તેમાંથી દર્શનની ઉત્પત્તિ થવાનો સંભવ થાય છે, તેનાથી સમ્યક દર્શનની ઉત્પત્તિ થવાનો સંભવ થાય છે. જો દર્શન પરિસરમાં જીવ આવે અને ધીરજથી વેદે તો એ સમ્યક દર્શન પ્રાપ્ત કરે. જો દર્શન પરિસરમાં આવે જ નહીં તો સમ્યક દર્શન પ્રાપ્ત કરે નહીં. જો દર્શન પરિસરમાં આવે ને અધીરજથી વેદે તો પણ સમ્યક દર્શન પ્રાપ્ત કરે નહીં એમ છે. એવી વાત છે. જરા આ વાત મોક્ષની ભૂમિકામાં આ બધા પ્રકાર સૂક્ષ્મ છે. વચનામૃતમાં એ વાત આવે છે, બરાબર છે, એ જ વાત છે. એનો અર્થ શું છે કે રુચિ નથી, એટલે જે કામ કરવું છે એની ભાવનાને રુચિ નથી, ભાવનાને રુચિ સાથે રહે છે. નહીતર તો બે કામ માણસ અનેક જાતના અનેક રીતે કરે છે, નથી કરતા કે માણસ ચાલતો હોય તો વિચાર ઘણા નથી કરતો, ચાલે છે ત્યારે કઈ ખાડામાં પગ મૂકી દે છે, કે મોટર હારે ભટકાઈ જાય છે, કે માણસો હારે ભટકાતો હાલે છે, કઈ બરાબર ચાલે છે. પોતાને ટ્રાફિક થી તારવતો જાય છે અને ચાલતો જાય છે અને વિચાર દુનિયા ભરના કરે છે કે નહીં, અથવા જરૂરિયાત રુચિ ને જરૂરિયાત સાથે સીધો સંબંધ છે. તો ખાતા પીતા ઉઠતા બેસતા જરૂરિયાતના વિષયનો વિચાર કરે છે કે નહીં માણસ, જેની જરૂરિયાત લાગે જે સુખનું કારણ લાગ્યું હોય એનો વિચાર કરે છે કે નહીં માણસ, કે નથી કરતો, બે કામ થાય છે કે નથી થતા. હે, એટલે એનો અર્થ જ એ છે કે પોતાને રુચિમાં જરૂરિયાત લાગી હોય, ભાવના ઉત્પન્ન થઈ હોય તો ચાલશે, સહેજે ચાલશે, અને નહીતર નહીં ચાલે. જરૂરિયાત નથી લાગે તો વિચાર કરે કે એની જરૂરિયાત નથી લાગી, બીજી જરૂરિયાત લાગી છે તો એ તો અનંતકાળથી એમ કર્યા જ કર્યું છે, એને એક પરમાણુ એનું થયું નથી. એની જરૂરિયાતમાં તો અનેક પદાર્થોની જરૂરિયાત ઈચ્છી છે પણ એક પરમાણુ એનું થયું નથી. હવે પોતામાં જ રહેલું જે અનંત જ્ઞાન ને અનંત સુખ અને અનંત શાંતિ એની જરૂરિયાત કેમ નથી? એના મંથન કરે, વિચારણા કરે પોતાને, તો નુકસાનનો અને નફાનું બરાબર સમજણ થાય એવું છે, અને સમજણ થાય એ પ્રકારે વલણ ઊભું થયા વિના રહેની યથાર્થ સમજણમાં સમજણ અનુસાર પરિણામનું વલણ થવું એ તો સહેજ વાત છે, કરવું નથી પડતું. પછી સ્વાધ્યાય પણ એના માટે છે, સમજણ યથાર્થ કરવા માટે તો સ્વાધ્યાય છે. એક કલાકનો સમય કાઢીને વાંચીએ એમાં એક ખ્યાલ હોવો જોઈએ કે એવી ભાવનાથી આ મારું વાંચન થવું જોઈએ કે જેનું લંબાણ ચાલે પછી, એનું અનુપ્રેક્ષણ ચાલે પછી, ગમે તે ઉદય શરૂ થાય તો પણ એમાં એની અનુપ્રેક્ષા ન છૂટે, એને સ્વાધ્યાય કરતી વખતે જ લક્ષમાં હોવું જોઈએ, તો એમાં એ રસ લઈ શકશે, નહીંતર તો પરિણામ લુખા થઈ જશે, એમાંથી શુષ્ક જ્ઞાનની ઉત્પત્તિ થશે. શું સ્વાધ્યાય કરનારના બે પરિણામ થાય છે, કોઈ શુષ્ક જ્ઞાની પણ થઈ જાય છે કે નહીં, કે નથી થતા? તો શુષ્ક જ્ઞાની શું કરવા થઈ જાય છે કે જે ભાવના વિહીન પરિણામે સ્વાધ્યાય કરે છે એ શુષ્ક જ્ઞાની થાય છે, ભાવના ઉડી જાય છે. એટલા માટે તો વચનામૃતમાં બહેનશ્રી એક બીજી વાત કરી છે કે મોક્ષનું હૃદય તો ભીંજાયેલું રહેવું જોઈએ, એ ભાવનાથી ભીંજાયેલું રહેવું જોઈએ, એમ વાત છે. તો એનું ભાવનાથી ભીંજાયેલું હૃદય ન હોય તો એનું વાંચન છે એ શુષ્ક જ્ઞાનમાં અવશ્ય લઈ જશે. એટલે જરૂરિયાત કેટલી છે, રુચિ કેટલી છે, ભાવના કેટલી છે એ તપાસવું જોઈએ, અને એનો નફા નુકસાન સમજાવવો જોઈએ, એનો લાભ નુકસાન એને ખ્યાલમાં આવવો જોઈએ પોતાને પોતાનું, તો ફેર પડે, નહીં તો ફેર ન પડે. તમે દર્શન પરિસરમાં કોઈ પણ પ્રકારે વર્તો છો એમ જો તમને લાગતું હોય તો તે ધીરજથી વેધવા યોગ્ય છે એમ ઉપદેશ છે. દર્શન પરિસરમાં તમે પ્રાય છો એમ અમે જાણીએ છીએ, ખાસ એટલા માટે આ બધી ચર્ચા કરે છે કે એની યોગ્યતાનો ખ્યાલ આવ્યો છે. અમુક લાયક જીવો એમના પરિચયમાં હતા. કોઈ પણ પ્રકારની આકુલતા વિના વૈરાગ્ય ભાવનાએ, વિતરાગ ભાવે, જ્ઞાની વિશે પરમ ભક્તિ ભાવે, સત્શાસ્ત્રાદિક અને સત્સંગનો પરિચય કરવો હાલ તો યોગ્ય છે. આટલી લાઈન દોરી આપી કે તમને જે સ્થિતિમાં તમે છો એમાં આકુલતા વિના વૈરાગ્ય ભાવનાએ, એટલે નિરસ પરિણામે, ઉદયની અંદર નિરસ પરિણામ થાય, રાગ દ્વેષ એટલે ઇષ્ટ અનિષ્ટપણુંની કલ્પના છૂટે તે પ્રકારે, અને જ્ઞાની વિશે પરમ ભક્તિ ભાવે અને અત્યંત જ્ઞાની પ્રત્યેની ભક્તિ સહિત શસ્ત્ર સત્શાસ્ત્રાદિક અને સત્સંગનો પરિચય કરવો હાલ તો યોગ્ય છે. આ તમને યોગ્ય છે. જ્ઞાનીને વિશે અત્યંત ભક્તિ કરતા કદાચ કોઈ બીજા જીવને ગમે તે પ્રકારના પરિણામ થાવ, લાભના નુકસાનના, રાગના દ્વેષના, માયાના, ગમે તે પ્રકારના, એનું દુર્લક્ષ કરવું. જેને જે થાય તેને એનો હિસાબ કિતાબ છે, અથવા એને મુબારક છે, અથવા એની જવાબદારી એની છે. મારા લાભનો વિષય તો આ છે, પોતાનો લાભ સમજવાનો છે, પોતાનો લાભ પોતે લઈ લેવો, એ પ્રકારે વિચારવાનો હોય છે. એ રીતે સત્શાસ્ત્રાદિક અને સત્સંગ આ પ્રકારે કરવા. જુઓ, આ ત્રણ બોલ લીધા પછી વાંધો નથી, પછી સહી સલામત છો. તો નહીતર એમાં જેટલો ફેર પડે એટલી સલામતી ઓછી છે. કોઈ પણ પ્રકારની પરમાર્થ સંબંધે, સમય થઈ ગયો છે એટલે પછી લઈશું, પણ અહીંયા સત્સંગ અને સત્શાસ્ત્રનો પરિચય કરવાની સૂચનામાં પણ સાથે સાથે માર્ગદર્શન લીધું છે. વિશેષ બીજી પણ કલ્પનાથી નિવૃત્ત થવા માટે વધારે માર્ગદર્શન છે.